તારીખ 9/12/1986 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 22 અને 23 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 20.
સ્વરૂપ સ્થિરતા ની ભાવ લીધી છે, એ ભાવના ની ચરમ સીમા છે અથવા એ નિશ્ચય ભાવના છે એમ કહી શકાય. ભાવના નો તો પ્રકરણ અનુસાર અર્થ છે, ત્યાં સ્વરૂપ સ્થિરતા ની શુદ્ધ પર્યાય શુદ્ધ ઉપયોગ એને ભાવના કહી છે. પૂજ્ય ગુરુદેવ છે પણ પ્રવચનમાં સમ્યક દ્રષ્ટિને સ્વરૂપની એકાગ્રતા શુદ્ધ પર્યાય થાય એને ભાવના એવી રીતે પણ વ્યાખ્યાન કરતા. આપણે તો આ લીધો છે, પાછળ એ છે કે એનું જે ફળ છે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના જો મુમુક્ષુને હોય અથવા મુમુક્ષુની ભૂમિકાની જે ભાવના છે એ ભાવના અનુસાર એને સ્વરૂપ પ્રાપ્તિ થાય કે નહીં, કે થાય જ. જો યથાર્થ ભાવના હોય, સાચી ભાવના હોય, તો એને અવશ્ય એ ભાવના ફળે ફળે ને ફળે છે. એ વાત પોતાના સ્વાનુભવથી કહી છે અને અફર છે એ વાત ઉપર ઘણું વજન છે. એ વિષય અફર છે, ફરતો નથી. ૨૩માં બોલમાં પાછા ભાવનાનો વિષય શરૂ થાય છે. અનેક બોલ છે ભાવનાના, તો 21, 57, 88, 92, 103, 164, 224, 263, 287, 283, 284, 387 એટલા બોલ છે ભાવના ઉપર. ગુરુદેવને તીર્થંકર જેવો ઉદય વર્તે છે, ભાવિ તીર્થંકર દ્રવ્ય છે, જાતિ સ્મરણ જ્ઞાન થી પૂર્વભવમાં સિમંદર પરમાત્માની વાણીમાં સાક્ષાત એ વિષય સાંભળ્યો છે, સ્મરણમાં છે. તો હજી ચોથા ભવે થશે, પણ ધર્મના ઉપદેશનો ઉદય આ ભવથી ચાલુ થયો. અહીંયા પણ અસાધારણ પુણ્ય હતા. નહીતર આ કાળમાં શુભ ક્રિયા અને શુભ ભાવથી ધર્મ ન થાય, ધર્મ તો ન થાય પણ જે પ્રકારે અત્યારે લોકો કરી રહ્યા છે એનાથી મિથ્યાત્વ દ્રઢ થાય એમ કહે તો લોકો બોલવાનું બંધ કરાવી દે એક વાર. આ રીતે તો તમે બોલવાનું બંધ કરો, નહીતર અમારા બધાની ઇજ્જત અને આબરૂ ખલાસ થઈ જશે. હા, એ તો એનો ભાવ તો એને એની યોગ્યતા પ્રમાણે આવ્યા વિના રહે નહીં. એવો જ કોઈ પુણ્યોદય પણ વિશેષ પણ તો કહેતા એ તો પુન લઈને આવ્યા છે એટલે આ બધું ચાલે છે, નહીતર લોકો શું કરે એ ખ્યાલમાં છે. એટલા પરિણામ આવી જાય કે થવું ન થવું એ તો પુણ્યના ઉદયને આધીન છે. તીર્થંકર પ્રકૃતિ છે એ સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ છે જગતમાં, એનાથી ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ કોઈ નથી. એવો ઉદય ગુરુદેવને વર્તે છે. ત્રણેય ફિરકામાં આટલો કોઈને માન સન્માન, આટલા ટૂંકા કાળમાં આટલી ધર્મ પ્રભાવના, એ બધો પ્રકાર ત્રણ ફિરકામાં કોઈ વ્યક્તિનો જોવામાં આવતો નથી. સંપ્રદાયથી જુદા થયા ત્યારે ચાર માણસો માંડ સાથે હતા, એમાંથી જે આટલો સમૂહ થયો એ જાતનો પુણ્યોદયનું કારણ છે. વર્તમાન સ્થિતિ જોઈને એમ કહે છે કે ગુરુદેવને તીર્થંકર જેવો ઉદય વર્તે છે. ઘણા જીવો બહુ મોટા સમૂહમાં દૂર દૂરથી લોકો સાંભળવા આવે છે. હિન્દુસ્તાનમાં તો ઠેઠ, આ બાજુ પૂર્વમાં જઈએ તો ઠેઠ ગુવાહાટીને ઇમ્ફાલ સુધીના માણસો, હિન્દુસ્તાનની બોર્ડર કહીએ ચારે બાજુની, ત્યાંથી માણસો સાંભળવા આવી ચૂકેલા છે. આ બાજુ મદ્રાસ, કલકત્તા, મદ્રાસ, દિલ્હી, ઉત્તરમાં દેહરાદૂન, સહરાનપુર, ઠેઠ આ બાજુ જુઓ તો ઠેઠ પરદેશમાં, આફ્રિકા, લંડનથી માણસો સાંભળવા આવતા. એટલે એના ઉપરથી લીધું છે કે ગુરુદેવને તીર્થંકર જેવો ઉદય વર્તે છે, વર્તે છે એમ લીધું છે. વર્તમાન વાત કરી છે ને, આ તો શાસ્ત્ર સ્વાધ્યાયમાં વાતો ચાલેલી. વાણીનો પ્રભાવ એવો છે કે હજારો જીવો સમજી જાય. મિત્ર, અધ્યાત્મનો વિષય ગૂઢ છે, રહસ્યવાળો છે, કેટલીક જગ્યાએ અટપટો લાગે એવો છે. એમ અનેક પ્રકારે જીવ જેનાથી અનાદિથી અજાણ્યો છે એવો આત્માનો વિષય છે, તો પણ હજારો જીવોને આ વિષયની ક્ષોભમાં સમજ પડે છે અને સમજે છે. પ્રભાવ એવો છે, વાણીનો પ્રભાવ એટલે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અથવા કોઈ એવી રીતે વાણી આવે છે કે હજારો જીવો સમજી જાય છે અથવા પ્રભાવિત થાય છે. એવી કોઈ કુદરતી જીવોની યોગ્યતા અને ગુરુદેવની વાણીને સમજ નહોતો. કેટલાક જીવોને તો એવું લાગ્યું છે કે જાણે કોઈ દૈવી વાણી આવે છે. અવાજ પણ એવો પહાડી હતો અને એવી ધારા હતી, વાણીની એવી ધારા હતી, અંદરમાં પરિણમનની એવી ધારા હતી, એવો કોઈ સુમેળ. આત્માનું સ્વરૂપ જેમ કોઈ સાક્ષાત તીર્થંકર કહેતા હોય એવી રીતે સમજાય. સાતિશય વાણી હતી પરમાગમ સારમાં, એ વાત ઉપોદઘાતમાં થોડી લખી છે, જે એમના વચનામૃત છે. ઓછામાં ઓછું ભણેલો, ઓછામાં ઓછો સૂક્ષ્મ વાળો હોય તો એને પણ રસ આવે અને એને પણ સમજાય. પટેલ હોય, ગામડીઓ હોય, ઓછું ભણેલો હોય, ઓછો ઊંઘાડવાળો હોય તો એને પણ આત્માની વાત રૂચે. અને કોઈ મોટો વિદ્વાન આવે તો પણ એને એમ થાય કે આ કોઈ વાત હું નથી સમજ્યો એવી ઘણી વાતો આમાં આવે છે. આ વાત કોઈ સાધારણ વાત નથી, સાધારણ ન લાગે. એમ દરેક સ્તરના જીવોને ચોંટ મારી જાય. કેટલાક તો એવા જીવો આવતા કે ધંધા વેપારમાં એવા રસિયા હોય, એનો રસ લઈને રેચા પીચા રહેતા હોય, કોક વાર માન નો રાશ લેતા હોય, દુર્દેવ તો મુંબઈ વગેરે મોટા શહેરમાં પણ તૈયાર કરેલો, એટલે ત્યાં એ લોકોને સાંભળવાનો યોગ થયો હોય, તો એને એમ જ લાગે કે આ મને કહે છે. આખો દિવસ 24 કલાક મોટા મજૂરની જેમ એકલી મજૂરી કરે, ધંધો ને ટેલિફોન ને કારખાના, ક્યાં જઈશ એનો તને પત્તો નથી, વખાણ ન કરે. એ ધંધા વેપારના રસમાં પીડ્યા હોય ને કેટલું નુકસાન છે, લાયક જીવે તો અંદર એને ચોંટ મારે. હા, એ તો પોતાના લક્ષણ વાંચે તો ઘણું લાગુ પડતું હોય છે જીવોને, ઉદ્દેશનો એવો પ્રકાર છે કે મોટા ભાગનું લાગુ પડતું હોય છે. પોતાના આત્મલક્ષ સ્વાધ્યાય કરે તો એને પોતાને બોધ આપે છે એવું જરૂર લાગે, પોતાને ઉપદેશ આપે છે એવું જ લાગે. અથવા એવી અનુભવમાંથી નીકળેલી વાણી હતી કે અંદર જોવે ને મેળવે તો બધા ભાવો એને સ્પષ્ટ સમજાય અને મેળ ખાય, કે યથાર્થ કહે છે અને બહુમાન આવ્યા વિના રે નહીં. વાણીનો પ્રભાવ એવો છે કે હજારો જીવો સમજી જાય છે. તીર્થંકરની વાણી જેવો જોગ છે. તીર્થંકરની વાણીમાં જેમ અતિશય હોય છે તો ઘણો અતિશય હોય છે, તો પુણ્યનો ઉદય પણ એટલો ઉત્કૃષ્ટ છે, પણ એની અહીંયા ઝાંખી થાય એવું છે એમ કેમ છે. એટલે એમના જીવ એમના જેવો યોગ છે એમ કે એ પણ તીર્થંકર દ્રવ છે ને, એટલે એવો યોગ હોવાનો પણ ત્યાં સંભવ છે. એટલે એ રીતે અતિશય પણ છે, તીર્થંકર દ્રવ પણ છે, અને એવો જ કોઈ વાણીનો યોગ છે. જામનગરમાં વાત કરી હતી કે આવા તીર્થંકર જેવા યુગ પુરુષના આપણે શિષ્યો છીએ, એક આપણું ગૌરવ છે. એ ગૌરવ વધારવું, એ ગૌરવ સાચવવું, એ ગૌરવ ટકાવવું, એ બધી આપણી જવાબદારીનો વિષય છે. ત્યારે સારું બોલ્યા હતા. તીર્થંકરની વાણી જેવો જોગ છે. વાણી જોરદાર છે, પાડી અવાજ અને અંદરનું પોતાના પરિણમનનું જોર એ અછાનું રહેતું નથી, એ અછાનું ન રહે. સામાન્ય રીતે પણ જેને અંદરનું પરિણમન હોય એ અછાનું રહેતું નથી. આ તો વિશિષ્ટ તીર્થંકર દ્રવ છે, એટલે વાણીમાં એ જોર છે અને જે આત્મભાવ છે એનો રસ પણ છે. એવો રસકસ લઈને વાણી આપતી હતી અને એટલું ફોર્સ પણ છે, જોર છે એટલે એટલું ફોર્સ પણ આવતું હતું. જૂના વ્યાખ્યાનો આજે 25-30 વર્ષ પહેલાના વ્યાખ્યાનો સાંભળો ટેપની અંદર, એ એટલું જ રસવાળું ને એટલું જ પાડીને જોરદાર અવાજથી વ્યાખ્યાનો આજે પણ સાંભળી શકાય છે. વાણી જોરદાર છે તો વર્તમાનની વાત ચાલે છે, એટલે તીર્થંકરની વાણી જેવો યોગ છે. વાણી જોરદાર છે, ગમે તેટલી વાર સાંભળીએ તો પણ કંટાળો ન આવે, સાંભળવું ગમે જ. એ પ્રસિદ્ધ વાત છે કે ગુરુદેવના વ્યાખ્યાનમાં સમૂહ વધી જાય ત્યારે પોતાની બરાબર નજીક દૂર ન બેસવું પડે ને નજીક બેસવા માટે લોકો કેટલો ટાઈમ અગાઉથી આવીને પોણી કલાક અડધી કલાક કલાક પહેલા આવીને બેસી જાય જગ્યા રોકવા પાથરીને, આ મારી જગ્યા છે, અહીંયા મારે બેસવું છે. એટલો રસ સાંભળનારને એક ચાર ઊભો થાય. જોકે એવો નિમિત નૈમિત સંબંધ છે કે વક્તા કહેનાર વક્તાને જો પોતાના વિષયનો સારો એવો રસ હોય, તીવ્ર રસ હોય, તો સાંભળનારને એ રોકી લે છે. આ તો દુનિયાદારીના વિષયમાં પણ આવું બને છે. ગુરુદેવ તો પોતે એક અલૌકિક દ્રવ્ય હતા, અલૌકિક એમનું પરિણમન હતું ને અલૌકિક એમનો પુણ્યનો વાણીનો યોગ પણ કોઈ અલૌકિક સાતિશય યોગ હતો. એટલે અહીંયા તો પોતાના અનુભવથી કહે છે કે ગમે તેટલી વાર સાંભળીએ તો પણ કંટાળો ન આવે. સાંભળવું ગમે, રુચતી વાત હોય છે. દરેકના વિષયમાં એવું છે, જેને પોતાની રુચિનો વિષય આવે, એ રુચિનો વિષય ગમે તેટલી વાર આવે તો એની રુચિને પોષણ મળે છે, પુષ્ટિ મળે છે. એટલે એમાં એને કંટાળો આવતો નથી. દુનિયામાં લોકો સંગીત સાંભળે છે અને આથી 25-30 વર્ષ પહેલાના સંગીતના ગીતો હોય એ સાંભળે છે કે નહીં, કેમ કે એને રૂચે છે, એવું એને ગમે છે, એ અવાજ રૂચે છે તો એને સાંભળે છે. એમ નથી આ જૂનું થઈ ગયું છે માટે ફેંકી દે એમ કરે છે, ઉલટાને એની કિંમત વધારે આંકે છે. એમ જેને પોતાને રુચિ છે, આ વિષયની જેને પોતાની રુચિ છે, એને તો પોતાનો રુચિનો વિષય ગમે તેટલી વાર કોઈ સંભળાવે એની રુચે છે, એનો એને કંટાળો આવતો, કંટાળો ન આવે એનો. આ રુચિ સાથે સંબંધ ધરાવે છે. ન રુચિ હોય ને કોઈને કંટાળો આવે એની અહીંયા વાત નથી. આ તો કદાચ કોઈ એવો હોય લઈએ અપવાદ, તો એની વાત નથી. આ તો પોતે પોતાની વાત કરે છે, બીજાને એ પ્રકાર સામાન્ય રીતે હોય એમ સમજીને કહે છે કે ગમે તેટલી વાર સાંભળીએ તો પણ કંટાળો ન આવે. પ્રત્યેક સાંભળવાનો પ્રસંગ તો મળ્યો હશે ન્યાલભાઈ. હા, એ તો જ્યારથી જાગે ત્યારથી સવાર, જીવ જ્યારથી જાગે ત્યારથી સવાર, અને જાગે ત્યારે એવા કોઈ મહાપુરુષનો યોગ હોય તો એ તો ધન કડીને ધન ભાગી છે. એ યોગ ચાલ્યો ગયો હોય તો થોડો ખેદ થાય એવો, જરૂર ખેદ થાય એવો વિષય છે કે આવો મહાન યોગ હતો અને છૂટી ગયો, એમ તો થાય. ભગવાનની ભક્તિમાં પ્રસન્નતા આવે તો પોતાની કોઈ પ્રશંસા કરે તો ગંભીર થઈ જાય. અથવા ઘણી વાર તો દ્રષ્ટાંત આપું તો પ્રવચન પછી કોઈ બોલવા ઉઠે અને ગુરુદેવની એકદમ પ્રશંસા કરવા માંડે તો એ તો પુસ્તક લઈને વાંચવા બેસી જાય. ઘણી વાર બાજુમાંથી પુસ્તક હોય એમાંથી કાઢી પાના ફેરવીને કોઈને કોઈ વાંચવા બેસે, એ સાંભળે નહીં પૂરું. અને કોક વાર કોઈ વધારે અતિશયોક્તિ ને જરાક આમ દેખાવ બગાડે એવું કરે એને એમ કે બસ બસ હા હા બસ બંધ કરો હવે, એમે કહી દે. કોઈ લપસણી જગ્યા હોય, ચાલતા ચાલતા માણસ ચાલે છે, ને કોઈ લપસણી જગ્યા હોય તો સાવધાની રાખે કે લપસાય નહીં, ત્યાં વધારે સાવધાની રાખે, ને સંભાળીને પગ મૂકે, ધીમે ચાલે, બરાબર પગ ફેરાયણો છે કે નહીં એની ખાતરી કરીને બીજો પગ ઉપાડે, બહુ સ્વાભાવિક છે. હા, એ તો એકદમ નીચું જોઈ જાય, સામું જોયું. એ તો વંદન નમસ્કાર કરો તો સામું ન જોવે, બધા પાછો વંદન નમસ્કાર કરે, ધ્યાન ના. પોતે જ એટલા રસકસથી બોલે છે કે જેથી સાંભળનારનો રસ પણ જળવાઈ રહે છે, એવી રસમસ્તી વાળી છે. મુખ્યપણે એમનો પુણ્યોદય તો એવો હતો કે ત્યાગીની ભૂમિકામાં પણ એ પ્રભાવશાળી, જેને એમ કહીએ કે હાયેસ્ટ પર્સનાલિટી, હાયર પર્સનાલિટીની પણ હાયેસ્ટ પર્સનાલિટી જેને કહીએ, એવો એમનો પ્રભાવશાળી દેહનો પણ એવો જ દેખાવ હતો, બહારનો માણી પણ એવી હતી કે અંદરથી આત્માનો રસ લઈને વાણી આવે. દ્રષ્ટાંત આપે તો પણ આબે હુબ આખો પ્રસંગ ખડો કરી દેતા હોય એવી રીતે એનું વર્ણન કરે. દ્રષ્ટાંતને પણ એવું બોલાવે કે આખે આખો પ્રસંગ જાણે અત્યારે બનતો હોય એમ લાગે, નજર સામે શબ્દ ચિત્રમાંથી આખું ચિત્ર ખડું કરી નાખે. એનું કારણ એટલો રસ લઈને પોતે કોઈ અનઉપયોગે નહોતા બોલતા. ધ્યાન રાખીએ અત્યારે એ વાત યાદ રાખીએ તો ખ્યાલ આવે છે કે કોઈ પણ વાત એ બોલતા એમાં ઉપયોગથી બોલતા હતા. પોતાને ક્યાંય વિચાર ચાલે છે ને એમને ધારેલું ગુખેલું કે નક્કી કરેલું બોલે જાય છે કડકડાટ, એમ નથી. જે વાત કહે એના ઉપર એમનો ઉપયોગ હતો, ઉપયોગપૂર્વક બોલતા હતા, સાવધાનીથી. અણઉપયોગે એનાને વાણી ચાલે છે એ પ્રકારની એ વિશિષ્ટતા. હા, વ્યવહારનો નિષેધ કરે, પુણ્યનો નિષેધ કરે, ગમે તે કરે, પણ એમ ન લાગે કે આમાં નિશ્ચયાભાસ છે એવું ન લાગે. યથાર્થ છે આમ જ, જે દ્રવ દ્રષ્ટિ છે અથવા જે સ્વદ્રવનો આદર કરવો છે, શુદ્ધતાનો આવિર્ભાવ કરવો છે, એ આમ જ થાય એમ સીધે સીધું યથાર્થતા સમજાઈ જાય. એવી રીતે જેમ ઘણા બીજે રાખે છે ને ઠપકારે રાખે છે એમ નહીં પાછું. અને અનેક જગ્યાએ એ રીતે વ્યવહાર નિશ્ચયનો સુમેળ દેખાય. નિશ્ચયની પ્રધાનતા તો પરિણમનમાં હોય જ છે, સર્વ સાધકને નિશ્ચયની પ્રધાનતા હોય, વ્યવહારની ગૌણતા હોય, અને બંને સાથે હોય. એ અહીંયા વાણીમાં પણ નિશ્ચયની પ્રધાનતા, વ્યવહારની ગૌણતા, છતાં બેમાંથી એકને કોઈ ખોટી રીતે તોડી નાખે એ પરિસ્થિતિ નિશ્ચયના સ્થાનમાં ન હોય તો વ્યવહારાભાસ થયા વિના રહે. નિશ્ચય ઉપર વજન આવતા બાકી જે પરિણમન રહી ગયું વ્યવહારનું તે યથાર્થ રહી ગયું, ગૌણપણું એનું રહી ગયું, નિશ્ચયની મુખ્યતા રહી ગઈ, એ બધું યથાર્થ વાણીમાં દર્શાવવાની કોઈ અસાધારણ શક્તિ હતી. આ ગ્રંથ ઉપર શાસ્ત્રો પર પ્રવચન કરે ત્યારે 22મો બોલ કેવી રીતે, કોઈ અનેક બોલ છે, પાછા ગુરુદેવના મહેમાના પણ આમાં અનેક બોલ છે, પોતાને ઉપકાર થયો છે, એટલે એ વાત તો આવ્યા વિના હરીએ નહીં. સંકલન વખતે એવી વાતો લીધી છે કે ગુરુદેવનો કેવો કેવો મહિમા કર્યો છે. આગળમાં 27મો બોલમાં પણ એ વાત આવે છે. અચંબો છે આ કાળનો ગુરુદેવ, અચંબો છે એવો શબ્દ 27મા બોલમાં છે. ત્યારે કઈ એવો ખ્યાલ નહોતો કે ગુરુદેવ જ આના ઉપર પ્રવચન કરશે. પ્રવચન કરતા કરતા બોલાવે કે એમાં પોતાનો મહિમા કર્યો, તો એવી રીતે મૂકી દઈએ બોલ. આ બોલમાં બેને મહિમા કર્યો, ભક્તિ કરી છે. આ બોલમાં બેને ભક્તિ કરી છે એમ કરીને એ બોલ જ મૂકી દે. એના પર વ્યાખ્યાન ન આપે. આપણને તો સ્પષ્ટીકરણ કરવાની છૂટ છે, પણ એ વિષય ઉપર પોતે સ્પષ્ટીકરણ નહોતા કરતા. આ બોલમાં બેને ભક્તિ કરી છે એમ કરી અને નીચેનો બોલ શરૂ કરે. એવી રીતે આ તો કેટલાક આરોપ કરે છે કે પોતાની પ્રશંસા કમ ન થાય એના માટે આમ કર્યું તેમ કર્યું ફલાણું. અવર્ણ વાત કરવો છે એ તો ગમે રીતે કરે, અને પોતાની દ્રષ્ટિ પ્રમાણે જુએ. ભાઈ જો એવી પોતાની પ્રશંસા ને માન નો જો પોતાને ભાવ હોત, અભિપ્રાય હોત, તો સંપ્રદાયમાં ક્યાં ઓછું મળતું હતું. સંપ્રદાયમાં તો ભગવાન તુલ્ય એમને લોકો જોતા હતા. નાની ઉંમર હતી દીક્ષા લીધી ત્યારે, યુવાન વર્ષમાં તો મોટા કોઈ દેવ ઉપરથી આવ્યો હોય એવું તો રૂપ હતું. એ વર્ષમાં કોઈ જોયા હોય મોટા જૂના જુઓ, એકદમ ગોળ ચંદ્ર જેવું તો મોટું હતું. ત્યાં તો આવા પુરુષ કોઈ ત્યાગી થાય એટલે લોકો તો આમ પાછળ ટીડાની જેમ પડતા. સંપ્રદાયમાં તો એટલું બધું માન. વખાના માર્યા એવા કઈ લેવા દેવા નહીં. આ બધું શું છે, કઈ નથી. આત્માના વૈભવ પાસે બહારની સામગ્રી, બહારની અનુકૂળતાઓ તો ઉપદેશમાં આવતું ને, અનુકૂળતાનો ગંજ ખડકાઈ જાય સમ્યક દ્રષ્ટિને એની કિંમત નથી. પ્રતિકૂળતાનો ગંજ આખી દુનિયા પ્રતિકૂળ થઈ જાય, સમ્યક દ્રષ્ટિ અંદરથી હલતો નથી. દુનિયામાં હું મારામાં છું, પોતાના અવ્યાબાદ સ્વરૂપમાં મસ્ત થઈને રહીએ છીએ, તો એને કોઈની બહારની દરકાર હતી. એના ઉપરથી બોધ લેવા જેવો છે કે કોઈ પોતાની પ્રશંસા કરે તો એ ગુરુદેવ શું કરતા હતા, શું કર્યું એમને, આ એ રીતે લઈ લેવું. નિંદા પણ કરે, પ્રશંસા કરે. ખુદ તીર્થંકરનો પ્રકૃતિનો ઉદય હોય તોય પણ, કેમ કે પૂરા પુણ્ય તો કોઈને હોતા નથી. પુણ્ય જ પૂરા કોઈને હોવાનો સંભવ સવાલ જ નથી. ભલે સમવસરણની બહાર જઈને નાર બોલે. ઋષભદેવ ભગવાન વખતે મરીચીના ભાવમાં મહાવીર ભગવાનના જીવે વિરોધ કરેલો છે. ચાલે, થાય, એનો કઈ પ્રશ્ન નથી. પણ ન તો પ્રશંસાની અપેક્ષા છે, ન તો નિંદાનો ખેદ છે. અથવા જેને નિંદા ગમતી નથી એને પ્રશંસા અવશ્ય ગમે છે. નિંદા થાય ત્યારે અણગમો આવે અંદરથી, એને દ્વેષ થઈ જાય, એને પ્રશંસા ગમે ગમે ને ગમે છે. આ એનો તો નિંદા કરનારની યોગ્યતાનો ખ્યાલ આવે છે, ગૌણ કરી નાખે છે. પ્રશંસા કરે તો એને ગૌણ કરી નાખે છે. બે ગૌણ કરવાનો વિષય છે, ગૌણ કરે છે. ઉદય માત્ર ગૌણ કરવાનો વિષય છે, બંને ઉદય છે, પ્રકારાંતર છે, એટલી વાત જરૂર છે. એમના પ્રગટ વર્તનને વલણથી પોતાને પણ પ્રસંગ પડે તો કેવી રીતે એને વર્તવું જોઈએ એ સીધો પ્રેક્ટિકલ ઉપદેશ છે. વાણીનો ઉપદેશ તો છે, પણ વર્તનથી પણ એ ઉપદેશ છે, એમ એની અંદર આવી જાય છે. અને આ મનુષ્ય પર્યાયમાં તો મુખ્યતામાં તકલીફ માન જ કરે છે, એ વિષય તો વધારે સાવધાનીનો છે, તીવ્ર સાવધાનીનો વિષય છે. વધારે લપસની જગ્યા ગમે તેટલો સમાજનો વિરોધ હો કે સમાજ સાથે ચાલો, એ વાત ગૌણ છે. સત્યની વાત મુખ્ય છે. અને એમણે પોતાના જીવનથી ને પરિણમનથી જાહેર રીતે સિદ્ધ કરી નાખ્યું, સિદ્ધ કરી બતાવ્યું છે. સંપ્રદાય છોડ્યો ને ત્યારે પહેલો સ્થાનકવાસી વિરોધ ઉપાડ્યો. દામનગરમાં બધે જતા, લાઠીમાં દામનગરમાં એ બાજુ જરા વધારે કાળા વાવતા લે, લોકો આવતા ને વિહાર કરતા. એ શું એને હતું કે જો આવા જબરજસ્ત વ્યક્તિ તરીકે એમની છાપ થઈ ગઈ હતી, જો આ વ્યક્તિ એમ કહે કે આ સંપ્રદાયમાં ભૂલ છે ને ખોટો છે, તો આપણે તો વાવટ જ હું કે લઈ લેવો પડે, સંપ્રદાય આખો બંધ થઈ જાય એકવાર, તો એ તો એક પેઢી બંધ થઈ જાય, ચાલતી દુકાન બંધ થઈ જાય, એના જેટલો મોટો ધક્કો લાગે, માનસિક ધક્કો. ચાલતો વેપાર કોઈને બંધ થઈ જાય તો ભીખ માગવાનો વારો આવશે, તો આ ચિત્ર એને દેખાય. એમ રોટલા પાણી સંપ્રદાયમાંથી મળતા હોય એને એમ થાય કે આ સંપ્રદાય બંધ થાય તો આપણે બધા ક્યાં જાશું, સેંકડો સાધુ છીએ, જાશું ક્યાં, કોણ વાર આવશે, કોણ રોટલા પાણી આપશે. અને કહેલું એમને ત્યારે પ્રતિમાની ચર્ચા કરી પોતે, વૃદ્ધ કોઈ સાધુ મોટી ઉંમરના, એમને જોયું કે જૂનામાં જૂના દીક્ષાવાળા અને વૃદ્ધ ઉંમરના કોણ છે, એને જાધવામાં જ્યાં ઘણો અભ્યાસ હોય. પરસોત્તમ લાલજી કરીને હતા, એની પાસે ગયેલા. આમાં તો છે પ્રતિમ, ભગવાન જીનેન્દ્રની પ્રતિમાની સ્થાપનાની વાત મહિમાથી છે આપણા શાસ્ત્રોમાં. 33માં છે, 33 તેમણે રાખેલા, 33માં છે કે 33 આગમ સિતાંબરના પસંદ કરેલા એમાંય છે કે પહેલા તો એમને બીજે રસ્તે દોરવાનો પ્રયત્ન કરેલો. એ તો યક્ષની પ્રતિમાની વાત છે, જીનવરની પ્રતિમા. તો કે નહીં, યક્ષની પ્રતિમાનું આવી રીતે વર્ણન ન આવે. આ જીનેન્દ્રની પ્રતિમાની વાત ચાલે છે, આગળ પાછળથી અનુસંધાન મળે છે. પેલાને થયું કે આને છેતરી નહીં ખાય, એ નવ દીક્ષિત છે, વર્ષ બે ચાર વર્ષની દીક્ષા છે, પ્રશ્ન લઈને આવ્યા છે, તેને સંપ્રદાયની રીતે વાળી લ્યો. આ તો પરીક્ષા પ્રધાનીને બહુ બુદ્ધિમાન વ્યક્તિ છે, નહીં ચાલે. કાનજી તારી વાત સાચી છે. પછી આ પોતે પોતે એ વાત ડાયલોગ બોલતા હતા પેલા પરસોત્તમ લાલ, કાનજી તારી વાત સાચી છે, છે તો ખરું, બોલાય એવું નથી, બોલે તો મારે બધાને, કાં તો કોઈ રોટલા પાણી બધું બંધ થઈ જાય તો કોણ વરાવે. આ ભાઈથી ખબર હોય એ લોકો ગોપવતા હતા. નવ દીક્ષિત હતા નાની ઉંમરના, ત્યારે પેલા વ્રત હતા, ત્યારે પોતે યુવાન ઉંમરમાં ત્યારે પેલા વ્રત હતા, એટલા હતા એની વાત છે. તો એમણે આંખ મૂક્યો આટલી વાત ઉપરથી, એમણે એક ધોરણ બાંધ્યું, કે સાધુ દશા તો એક આત્માની ઉગ્ર સાધક દશા છે. સાધુ દશાનો તો અહીંયા સવાલ નથી, જ્ઞાનીપણાનો સવાલ નથી. આ જો એક પ્રતિમાના નિષેધમાં આત્માર્થી નથી. આમાં કોઈ આખા સંપ્રદાયમાં કોઈ આત્માર્થી નથી. આ આંતરી એમાં બાંધેલો છે. આ બોલતા તાટલો કે જ્યારે એ સાંભળ્યું કે અરે રે, આ તો લોકભયનું કારણ છે, આખો સમાજનો ભય ઉભો થાય છે, અને એટલા માટે પ્રતિમાની વાત દબાવવી પડે છે. આત્માર્થી નથી કોઈ આમાં. આ આંક બાંધ્યો તીધી એમાં. હજી તો શરૂઆત છે, પોતાને જ્ઞાન તો પછી થવાનું છે, પણ જ્ઞાન થયા પછી એ વાતનું પ્રમાણ, પોતે એ વાતને પ્રમાણ આપે છે. અત્યારે જ્ઞાન વર્તે છે તો એ વાતનું એ પ્રમાણ આપે છે કે તે દિવસે આમ મેં કહ્યું હતું કે હે, પ્રતિમાની વાત શાસ્ત્રોમાં છે ને તમે દબાવો છો, ગોફ્યું સંતાડી દો છો, ગોફો છો અંદરમાં. આત્માર્થી નથી કોઈ આમ. બોલો, એ વાત કઈ દેખાડતા? એ વાત એટલી સાચી તેદી માપી હતી એમ કે જ્ઞાન ભલે પછીથી છે, મને તેદી એટલું તો માહિત હતો કે આજે પ્રમાણ કરતા થાય. અસાધારણ એક યુગ પુરુષ જેવું ગુરુદેવ વ્યક્તિત્વ હતું ને કર્તૃત્વ પણ એવું કરતા. તે સાંભળનાર એટલો મોટો સમૂહ હોય અને કોઈ વિષયમાં ઊંડો ઉતરનાર હોય, પોતે જે કે છે એ વિષયને ઝીલનાર હોય, તો એ ન બોલે તો એનો ભાવ પકડે. આ એક વિશિષ્ટતા હતી એમની દ્રષ્ટિએ. સંબોધન કરે એમાં એ કોણ કેટલું સમજે છે, કયા પોઈન્ટ ઉપર કોને સંબોધન કરવું, એ એમના જ્ઞાનનો આગવો વિષય હતો, સ્વતંત્ર વિષય હતો. એનો અભ્યાસ કરે તો પણ આશ્ચર્ય થાય એવો વિષય છે. કઈ વાત આવે, કેવી સૂક્ષ્મ વાત આવે, કેવી સ્થૂળ વાત આવે, કયા પડખાની વાત આવે ત્યારે કોને સંબોધન કરે, કયો વિષય ચાલે ત્યારે કોને સંબોધન કરે, ચહેરા મોરા ઉપરથી આમાંના પરિણમનને જાણે પકડી લીધા હોય એ કૃષ્ણની દ્રષ્ટિ હતી. અને છતાં પોતાના વિષયની અંદર ક્યાંય એક ધારો ધારાવાહી વિષય ચાલે. પાછું એમની કે એના લક્ષ્ય કોઈ વ્યાખ્યાને આપે છે, એ કુદરતી એટલો ક્ષોભ સમય એટલી નિર્મળતા બધું. જેને અનુભવ જુદી જુદી પ્રકારના થયા હોય એ બધાને વિશેષતાનો ખ્યાલ આવે છે. ત્રેવીસમો ભાવનાનો બોલ છે પાછો. ઉપલોક વાંચન વિચાર આદિથી કાંઈ ન થાય. બીજી ક્રિયાની વાત નથી લીધી, કેમ કે આપણા મુમુક્ષુ સમાજમાં વાંચન વિચારની ક્રિયા બાહ્ય ક્રિયા પ્રસિદ્ધ છે અને ઠીક ઠીક પ્રમાણમાં ચાલે છે. અને કોઈ તો એ વાંચન વિચારમાં બાહ્ય પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ બહારમાં લઈને પણ ઘણો સમય આપે છે, તો પણ એ ઉપલક વાંચન વિચાર થાય છે એનો ખ્યાલ છે પોતાને. એટલે કાંઈ એને ખોટું પ્રોત્સાહન આપવું નહીં, પણ સાચું માર્ગદર્શન આપવું. એ માર્ગદર્શનનો પણ વિષય સાથે સાથે આમાં સામેલ થાય છે. ભલે મુમુક્ષુ જીવ વાંચન વિચારમાં હોય તો પણ, સત્શાસ્ત્રો અને અધ્યાત્મ શાસ્ત્રોનું વાંચન કરતો હોય તો પણ, ઉપલક વાંચન વિચાર વગેરે કાંઈ પણ આદિ એટલે ચર્ચા કરે, પ્રશ્નો પૂછે, ગમે તે પ્રક્રિયા છે, એનાથી કાંઈ ન થાય, કાંઈક તો થાય એ વાતને લીધી, તેનાથી કાંઈ ન થાય. ખોટું પ્રોત્સાહન ના આપે, કોઈ ઉભો કેમ રાખો એ ખ્યાલ હોય છે, પણ જે વાંચન વિચાર કરે છે જૂનો થયો છે એને ઉભા રાખવાનો પ્રશ્ન નથી. શું એ તો વળગેલો છે પણ હજી ઊંડો ઉતરતો નથી, ઊંડા ઉતરવાની જરૂર છે ને ઊંડા ઉતરતો નથી, ઊંડા ઉતરવાની જગ્યાએ આવ્યો છે ને ઊંડો ઉતરતો નથી, તો એને ખોટી પીઠ ન થાબડે કે એમાં કાંઈ નહીં થાય, એનાથી કાંઈ નહીં વળે. અને ખ્યાલ છે કે એમ કહેતા એ જીવને નુકસાન થવાનું નથી, એ વધારે ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરશે કે આ મને એવું માર્ગદર્શન મળે છે કે હું જે કાંઈ કરી રહ્યો છું ત્યાંથી આગળ ચાલવામાં મારે અટકવું પડે છે, અટકી ગયો છું અહીંયા ઉપલક ઉપલક વાંચન વિચારમાં અટક્યો છું, ત્યાંથી ઊંડા આ વિષયના ઉનાળમાં લઈ જવા માંગે છે. ઉપલક ઉપલક વાંચન વિચાર આદિથી કાંઈ ન થાય, અંદર આંતરડીમાંથી ભાવના ઉઠે તો માર્ગ સરળ થાય. આ ઉપર ફળે છે એનું કારણ કે માર્ગની સરળતા થઈ જાય છે, માર્ગની સૂઝ આવી જાય છે. આ એક બહુ ઘરગથ્થુ શબ્દ પ્રયોગ છે કે અંદર આંતરડીમાંથી ભાવના ઉઠે, એ આપણે ત્યાં શબ્દ કોઈ કરુણ પ્રસંગની અંદર બોલવામાં આવે છે, એવી રીતે બોલાય છે કે ભાઈ કોઈની આંતરડી કકળાવવી નહીં, આંતરડી કકળાવવી નહીં, એવો એક શબ્દ ભાષા પ્રયોગ છે. અથવા કોઈને કંઈક એવી જગ્યાએ મદદ કરે તો એમ કે એની આંતરડી ઠારી હતી, એને શું બોલે છે, એની આંતરડી ઠારી છે. આ બે એના અંતરંગ ને અંતઃકરણ ને સ્પર્શતો વિષય છે કે કોઈના મર્મ સ્થાનમાં અંતઃકરણ સુધી કોઈ પ્રસંગ પહોંચે છે એ વાત બતાવવી હોય ત્યારે આંતરડી શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. શરીરના અવયવમાં આ બ્લેક બોક્સ છે ને, કાળી પેટી કહેવાય છે, અંધારું પેટી કહેવાય છે, ડાર્ક બોક્સ કહેવાય છે, એક્સરેમાં નથી આવતું એટલે એક્સરેમાં હાડકા આવે બીજા ત્રીજા અવયવના ફોટો આવે છે, આંતરનો ફોટો નથી આવતો. એવી જાતની કોઈ શરીર રચના છે કે એક્સરે પણ એ ફોટો નથી, એટલે એને ડાક્ટરો ડાર્ક બોક્સ કહે છે. એ અંદરનો વિષય છે, આંતર છે એ શરીરના અવયવનો ગુપ્ત અંગ, અંદરનું ગુપ્ત અંગ છે કે જે પકડાતું નથી. એમ આ ઊંડાણનો વિષય છે, આંતરડી કકડી, આંતરડી ઠારી, એ અંતઃકરણને લગતો વિષય છે, અંદરનો વિષય છે. ભાવના ક્યાંથી ઉઠવી જોઈએ, અંતકરણ માંથી કહો કે આંતરડી માંથી કહો, અંદર માંથી ભાવના, આત્મા માંથી ચૈતન્ય માંથી ભાવના આવવી જોઈએ. એ ચૈત્ય ઉપર ચૈતન્ય માંથી પરિણમેલી ભાવના લીધી છે, અહીંયા એને આંતરડી માંથી ઉઠેલી ભાવના, એવી જો અંદર આંતરડી માંથી ભાવના ઉઠે તો એને અંતર્મુખ થવાનો માર્ગ સરળ થાય છે. ઓછા ક્ષયક્ષમ વાળા જીવને પણ આટલી વાત છે, બહુ બુદ્ધિ હોય તો રહી જાય, ભાવના હોય તો પામી જાય, એમ કેવું છે. આંતરડીમાંથી આત્મામાંથી, આત્મામાંથી કોઈ એમ તર્ક કરે પણ આત્મા જોયો નથી, આત્માની ખબર નથી, તો પછી આત્મામાંથી કેવી રીતે ભાવના ઉઠે, આ એક સવાલ થયો છે. એમને તો આત્મા જોયો નથી, આત્મા ભાળ્યો નથી, આત્માનું જ્ઞાન નથી, આત્માની ખબર નથી, હવે આત્મામાંથી કેવી રીતે ભાવના ઉઠે. તો ભાઈ આ જે વ્યવહાર છે બહારમાં એમાંથી સમજી શકાય છે, એને ફલાણાની આંતરડી ઠારી એમ કહેવાય છે કે તો એના આત્માને એટલી સંતોષ થયો એમ બતાવવું છે, એના આત્માને સંતોષ થયો છે અથવા એના આત્માને અત્યંત દુઃખ થયું તો આંતરડી કકડાવી એમ કે કકડાવી શબ્દ એવો ઘરગથ્થુ શબ્દ છે કે જેમાં એના દુઃખની વેદનાને પ્રગટ કરે છે. એમ અજ્ઞાન દશામાં હજી આત્મા સમજ્યો નથી, અનુભવ થયો નથી, ઓળખ્યો નથી, તો પણ એક ભાવના આત્મામાંથી ઉત્પન્ન થાય એવી ચીજ છે ખરી, એવી એક પરિસ્થિતિ છે ખરી, એક સ્ટેજ છે. એ સ્ટેજમાં જીવ કોઈ કાળે આવ્યો નથી. અનંત કાળમાં એને આત્માના હિતની અથવા આત્મ પ્રાપ્તિની અંતરમાંથી ભાવના થઈ નથી એક વાર પણ. ઉપર ઉપરથી એને ઘણું કર્યું છે, તૂટી મર્યો ત્યાં સુધી કર્યું છે. ઊંધે માથે લટકી નીચે અગ્નિ હળગાવીને તપ તપ્યો છે. પંચાગ્નિ તો અમે જોયેલા છે. રાણપુરમાં ઘરની પાસે એક મંદિર છે, બાલાજીનું મંદિર કહેવાય છે. મુખ્ય પ્રતિમા રામ લક્ષ્મણ સીતાની પ્રતિમા છે. પછી તો બધે ત્યાં હનુમાન ને શંકર ને બધું હોય, પણ મુખ્ય મંદિર એ છે. બાવા આવતા ખાખી બાવા આવે, ભર ઉનાળે ચામડી ફાડી નાખે એવો તડકો હોય તો અગ્નિ સળગાવી ગોળ કુંડાળું કરે છાણાનું, ચારે બાજુ અગ્નિ મૂકીને બરાબર ધખે છાણા, શીર્ષાસન કરે વચ્ચે. હો શીર્ષાસન કરે રીસર મુદ્દે માથે તપ કરે, અડધી કલાક કલાક બબે કલાક સુધી મુદ્દે માથે રહી. બાહ્ય દ્રષ્ટિથી આવું બધું ઘણું કર્યું છે જીવે, અંતરદૃષ્ટિથી એને અંતરમાંથી આત્માના હિતની ભાવના એને સાચી ભાવના કદી કરી નથી. જી પુંજના ભાવમાં જાય, નિર્જરાનો સવાલ નથી. જુઓ નિર્જરા છે ને એ પોતાના સ્વરૂપના આશ્રયે થાય છે, કોઈ બીજાના આશ્રયે કા પુણ્ય થાય અને કા પાપ થાય, નિર્જરાનો પ્રશ્ન નથી થતો. સંવર નિર્જરા અને મોક્ષ અંતર્મુખ આત્માના આશ્રય થતા પરિણામમાં જ થાય છે, બીજા કોઈ રીતે નથી થતા. પોતાને આંતરડી ઠારે એનો કે આત્મા ઠારે, આત્માની રૂચિથી આત્માને પુષ્ટ કરે, પોતાના સ્વભાવ ભાવને પુષ્ટ કરે, સ્વરૂપને પુષ્ટ કરે, તો એને પોતાની આંતરડી ઠારે છે. પુણ્યનું બંધી પુણ્યનો ભાવ એટલે આત્માના પુરુષાર્થ કરતા કરતા કચાશ રહી જાય અને વિકલ્પ ઉઠે ત્યારે એને વિકલ્પથી પુણ્ય બંધાય અને પુણ્યનું બંધી પુણ્ય કહેવામાં આવે છે. બીજો દાખલો લઈએ તો તીર્થંકર પ્રકૃતિ પુણ્યનું બંધી પુણ્ય છે. તીર્થંકરના જીવ હંમેશા સમ્યક દ્રષ્ટિ હોય છે એને તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવને તીર્થંકર પ્રકૃતિ બંધાતી નથી. તીર્થંકર દ્રેવ હોય તો પણ એ મિથ્યાત્વ અવસ્થામાં હોય ત્યારે એને તીર્થંકર પ્રકૃતિનું પુણ્ય બંધાતું નથી. તીર્થંકર દ્રેવ ન હોય એનો તો પ્રશ્ન જ નથી, પણ તીર્થંકર દ્રેવ હોય પણ સમ્યક દર્શનમાં ન હોય એ પહેલાની ભૂમિકામાં હોય ત્યાં સુધી એને તીર્થંકર પ્રકૃતિના પુણ્યનો પરિણામ આવતા નથી. પણ સમ્યક દર્શન થયા પછી તીર્થંકરના ભાવમાં ભાવ પહેલાના ભાવમાં એને તીર્થંકર પ્રકૃતિનો પુણ્ય બંધાય છે અને એમાં જે પોતે માર્ગને પામ્યા છે એવા માર્ગને જગતના સર્વ જીવો પામો એવી એક એમની બધા જીવો પ્રત્યેની શુભ ભાવના હોય છે એટલે એ પુણ્ય બંધાય છે. એ પુણ્ય બાંધવા માટે ભાવ કરે છે એમ નહીં, એને બંધાતા નથી અને એ તો ભૂલા પડેલા છે. પુણ્ય બાંધવા માટે પુણ્ય કરે છે એ ભૂલા પડેલા છે. પણ આ તો આત્મકાર્ય કરતા કરતા વચ્ચે જે રાગ રહી ગયો એની અંદર તીર્થંકર પ્રકૃતિના પુણ્ય બંધાય છે તો એનો ઉદય આવે એ પુણ્યાનું બંધી પુણ્ય છે ત્યારે પાપ ન બંધાય. ના તીર્થંકર દ્રવ અનાદિથી છે, એ દ્રવ અનાદિથી દ્રવ તીર્થંકર દ્રવ છે પણ એના પરિપાક કાળે એનો ઉદય આવે છે ત્યાં સુધી નથી. દ્રવ તો અનાદિથી તીર્થંકર દ્રવ્ય છે, કેવળ જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે આ તીર્થંકર દ્રવ્ય છે. ઋષભદેવ ભગવાન ના જ્ઞાન માં એ ખ્યાલ માં છે કે આ અત્યારે સામે લડે છે પણ છે તીર્થંકર નો જીવ. આ રાવણ છે તીર્થંકર નો જીવ છે, લક્ષ્મણજી છે તીર્થંકર નો જીવ છે, બે નરક માં ગયા છે. શ્રી કૃષ્ણ છે તીર્થંકર નો જીવ છે. ભલે ઊંધા ચાલે સવળા ચાલે એની સાથે એ તો દ્રવ્ય ને જુએ છે, વર્તમાન અવસ્થા ને ક્યાં જુએ છે, દ્રવ્ય ને જુએ છે. સિમંદર ભગવાન ની વાણીમાં આવ્યું કે આ રાજકુમાર તીર્થંકર નો જીવ, ત્યારે ક્યાં સમય દર્શન. એટલે એ દ્રવ્ય છે, અનાદિ છે. કે અંદર આંતરડીમાંથી ભાવના ઉઠે તો માર્ગ સરળ થાય, માર્ગ સરળ થાય એટલે માર્ગ સરળતાથી પ્રાપ્ત થાય, એને માર્ગ પ્રાપ્તિમાં તકલીફ ન થાય, એને માર્ગ પ્રાપ્તિમાં અડચણ ન લાગે કે મને મુશ્કેલી પડે છે, કોઈ રીતે માર્ગ મળતો નથી એવું એને ન લાગે. ભાવનાવાળાને માર્ગ મળે છે અને એને સરળતાથી જાય છે અંદરમાં, કેમ કે કોઈ પણ અવરોધક ભાવ છે એનો તરત એને નિષેધ આવે છે, એનાથી તરીન ચાલે છે, એમાં એને ઉગ્રતા ને તીવ્રતા ભાવનાને વશ થતી નથી. કઈ પૂછવાની જરૂર નથી. ખરેખર તો ભાવનાવાળા જીવને ઓછો ઉઘાડ હોય તો પણ જ્યાં જ્યાં એને અસમાધાન થતું હોય એને અંદરથી સમાધાન મળે છે, એનો આત્મા અંદરથી સમાધાન કરી દે છે. એટલે આત્માને ગુરુ કહ્યો છે. નિશ્ચય ગુરુ કોણ? કે આત્મા. કેમ નિશ્ચય ગુરુ આત્મા? કે અંદરથી સમાધાન આપે છે, માટે ગુરુ સમાધાન કરી દે છે ને, પણ અંદરથી આત્મા જ સમાધાન કરે છે, માટે આત્મા નિશ્ચય ગુરુ છે, સાચો ગુરુ છે. હા, ઉષ્ટુપદેશમાં ગાથા છે ને, આ તો અનેક સાધક અનંતા સાધકોને અનુભવ ગોચર સિદ્ધ થયેલી વાત છે, એટલે શાસ્ત્રમાં આવેલી છે. એમ છે એ સરળ થાય છે, માર્ગ સરળ થાય છે, સહેલો થાય છે. અને એ અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે માર્ગ કઠિન નથી, ખરેખર માર્ગ કઠિન નથી. અહીંયા તો એક બોલ એવો લીધો છે પોતે કે મને તને કઠણ ને અઘરું લાગે છે, એ એમ સૂચવે છે કે અત્યારે સ્વરૂપની અરુચિ પ્રવર્તે છે. જ્યારે જીવને સ્વરૂપની અરુચિ પ્રવર્તમાન હોય એ કાળમાં એને આ આત્માનું કાર્ય કઠણ અને અઘરું લાગે, અને સ્વરૂપની રુચિ વાળાને, સ્વરૂપની ભાવના વાળાને એ સુગમ સરળ લાગે છે, એને એવું કઠણ અને અઘરું લાગતું નથી. એ વાત લીધી છે કે એને જરૂર માર્ગ સરળ થાય છે. જ્ઞાયક નો અંતસ્થળ માંથી, આ આંતરડી નો બીજો શબ્દાંતર છે અધર્વ, કે જ્ઞાયક નો અંતસ્થળ માંથી ખૂબ મહિમા આવવો જોઈએ, અત્યંત મહિમા આવવો જોઈએ. એ જ્ઞાયક ના મહિમા માં આખું જગત એને ગૌણ થઈ જવું જોઈએ. ભાવનાના કાળમાં ગુરુદેવ પ્રવચન કરતા ત્યારે જ્ઞાયકના અનેક શબ્દો વાપરતા, પણ એમાં જ્ઞાનાનંદ આનંદ શબ્દ સાથે લેતા, કારણ કે આનંદ એ બહુ મોટી વજનદાર ચીજ છે. આત્મામાં એટલો બધો આનંદ ભરેલો છે જેની સીમા નથી, એટલો આનંદ છે. એટલે કે જ્ઞાનાનંદ, નિત્યાનંદ, નિર્મળાનંદ, આનંદ 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 બધામાં લેતા, એટલો મહિમા કરે કે સાંભળનારને જો આત્માની રુચિ હોય તો એને અંદરથી આમ એકદમ રુચિ પુષ્ટ પુષ્ટ થાય, પોષણ મળે. એ રુચિ પોષાય તો એ ખરો સ્વાધ્યાય છે. રુચિનો વિષય પોતાનું આત્મ સ્વરૂપ, અને એ આત્મ સ્વરૂપ સાંભળતા રુચિ પોષાય તો બીજું કાંઈ ન્યાયને ને તર્કને ને યુક્તિને કાંઈ મહત્વ નથી. કાંઈ વ્યાખ્યાનમાં નવીનતા આવે, કોઈ નવી વાત આવે, એનું કોઈ મહત્વ નથી. એનો આત્મા અપૂર્વ એને લાગે એ નવીન છે, અને એનો મહિમા અપૂર્વ મહિમા આવે એ નવીન છે. એ અનંતકાળમાં એને નથી કર્યું, અને એ થાય તો એ આત્માની સમીપ આવી જાય છે, અને એને માર્ગ સહેલો છે પામવો, એ જરૂર માર્ગને પામે છે. એ વિચારવું જોઈએ કે સ્વાધ્યાય એકાંતમાં કરવામાં આવે સત્શાસ્ત્રથી, કે સ્વાધ્યાય સમૂહમાં કરવામાં આવે. અંદરમાં આત્માની રુચિને પોષણ મળે છે કે નહીં, એમાં પુષ્ટિ થાય છે કે નહીં, આ વસ્તુને એને જો પોતાને ખ્યાલ હોય તો પોતે કેટલો નજીક છે કે દૂર છે એનું માપ એને પોતાને આવે એવું છે. કોઈને પૂછવું પડે એવું નથી, સીધી વાત છે. એટલે એ ભાવનાના બોલમાં એ વાત નાખી છે કે માર્ગ સરળ થાય ને એને અંદરમાંથી અંતઃસ્થળમાંથી અંતરમાંથી આત્માનો ખૂબ મહિમા આવે, ખૂબ મહિમા આવે. એને ખૂબ મહિમા આવવો જોઈએ, આવવો ઘટે છે એમ કહેવામાં આવે છે, પણ એ સહજ જ છે. મહિમા એ કોઈ કૃત્રિમતાથી કરવાની ચીજ નથી. જે સર્વોત્કૃષ્ટ પદ છે, સર્વોત્કૃષ્ટ સ્વરૂપ છે, પરમોત્કૃષ્ટ શાંત છે, અને એ શાંત અનંત શાંત રસથી ભરેલી ચીજ છે, જો એનો જીવને મહિમા નથી તો પછી એ જીવનમાં બીજું શું છે? જરાક તપાસી લેવું કે આવી ચીજનો મહિમા ન હોય તો પછી હવે જીવનમાં શેનો મહિમા છે ને શું ચીજ છે? જરા જોતો કરો. આને આગળ તો બધું કસ વગરનું, રસ વગરનું, ખાલી ખાલી લાગે એવી ચીજ છે, એવું નિજપદ છે. એટલે એનો મહિમા જીવને અવશ્ય આવવો જોઈએ, અને મહિમા આવે તો પામે. મહિમા જ પમાડે છે એ વાત આગળના એક બોલમાં આવશે. મહિમા પમાડશે, બીજું કોઈ પમાડ છે
નહીં.